શ્રોતાઓનું સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠિમાં. આજે આપણે એક એવા પુસ્તકની, એમ કહી શકાય કે, ગહન ચર્ચા કરવાના છીએ જેણે દુનિયાને જોવાની રીત બદલી નાખી. કાર્લ માર્ક્સનું મૂડી, એટલે કે દાસ કેપિટલ. આમ જુઓ તો 150 વર્ષ જૂનું પુસ્તક, પણ આજે પણ લાગે કે જાણે આપણા જ સમયની વાત ના કરતું હોય.
બિલકુલ સાચી વાત છે, અને એનું કારણ એ છે કે એ એવા પાયાના સવાલો ઉઠાવે છે જે આજે પણ આપણને મૂંઝવે છે. જેમ કે આટલી બધી સંપત્તિ આવે છે ક્યાંથી? અમુક લોકો કેમ વધુ ને વધુ પૈસાદાર થતા જાય છે જ્યારે બીજાઓ સતત સંઘર્ષ કરતા રહે છે? અને આપણી આર્થિક સિસ્ટમમાં, મતલબ અર્થતંત્રમાં, વારે વારે આવી ઉથલપાથલ કેમ આવે છે? માર્ક્સનો જે ધ્યેય હતો ને, એ ખાલી ઉપર ઉપરથી વર્ણન કરવાનો ન હતો.
હા, એ તો બરાબર.
એમનો હેતુ હતો આખી સિસ્ટમની અંદર એના ઊંડાણમાં જે નિયમો કામ કરે છે, જે એનું એન્જિન છે, એને સમજાવવાનો. જાણે કોઈ ડોક્ટર હોય ને, શરીરની અંદર શું ચાલી રહ્યું છે એ સમજવા માંગે.
હા, બરાબર. એ જ રીતે
માર્ક્સ મૂડીવાદના આંતરિક તંત્રને, એની બનાવટને સમજવા માંગતા હતા. એમનો રોલ એક વિશ્લેષકનો હતો.
તો ચાલો આપણે પણ પ્રયત્ન કરીએ આ જટિલ પણ બહુ જ મહત્વના પુસ્તકના મુખ્ય વિચારોને સરળ ભાષામાં સમજવાનો. શરૂઆત કરીએ લેખકથી. કોણ હતા આ કાર્લ માર્ક્સ, અને એમનો દૃષ્ટિકોણ આટલો અલગ કેમ હતો?
કાર્લ માર્ક્સ, જેમનો સમયગાળો 1818 થી 1883નો હતો, એ મૂળ જર્મન ફિલોસોફર, અર્થશાસ્ત્રી અને ઇતિહાસકાર હતા. એમની ખાસિયત એ હતી કે એમણે એ સમયના 3 મોટા વિચારોના પ્રવાહને ભેગા કર્યા, એટલે કે જર્મન ફિલોસોફી, ખાસ કરીને હેગલના વિચારો, પછી ફ્રેન્ચ સમાજવાદી વિચારધારાઓ, અને બ્રિટનનું જે ક્લાસિકલ અર્થશાસ્ત્ર હતું.
અચ્છા, આ ત્રણેયનું મિશ્રણ.
હા, આ ત્રણેયનું એક અનોખું સંયોજન કર્યું, અને આનાથી એમને ઇતિહાસ અને સમાજને સમજવા માટે એક નવું જ સાધન, એક નવું માળખું મળ્યું, જેને આપણે ઐતિહાસિક ભૌતિકવાદ કહીએ છીએ. મતલબ કે સમાજ કેવી રીતે બદલાય છે એનો આધાર ભૌતિક પરિસ્થિતિઓ, ખાસ કરીને ઉત્પાદન કઈ રીતે થાય છે એના પર રહેલો છે.
અને સાંભળ્યું છે કે એમનું લંડનમાં રહેવાનું થયું, એ પણ એમના વિચારો ઘડવામાં બહુ મહત્વનું રહ્યું ખરું ને? કારણ કે લંડન તો ત્યારે ઔદ્યોગિક ક્રાંતિનું સેન્ટર હતું.
ચોક્કસ, બહુ જ મહત્વનું. લંડનમાં એ રાજકીય દેશ નિકાલ તરીકે રહેતા હતા, અને ત્યાં એમણે મૂડીવાદને ખાલી પુસ્તકોમાં નહીં પણ નરી આંખે વિકસતો જોયો. ફેક્ટરીઓ, મજૂરોની ભીડ, એમની ખરાબ હાલત, ગરીબી, શોષણ, આ બધું એમણે અનુભવ્યું.
એટલે પ્રેક્ટિકલ અનુભવ પણ ખરો.
હા, અને ખાલી અનુભવ નહીં, એમણે તો વર્ષો સુધી, ખબર છે, બ્રિટિશ મ્યુઝિયમમાં જઈને, ત્યાં બેસીને ફેક્ટરીઓના રિપોર્ટ, સરકારી આંકડા, ઇન્સ્પેક્ટરના લોગ્સ, બધો આર્થિક ડેટા ઊંડાણપૂર્વક તપાસ્યો. એટલે એમના જે સિદ્ધાંતો છે એ કંઈ હવામાંથી નથી આવ્યા, એ નક્કર પુરાવા અને વાસ્તવિક દુનિયાના નિરીક્ષણો પર આધારિત છે. એમનો રોલ અહીં એકદમ વૈજ્ઞાનિક જેવો હતો, મૂડીવાદ કેવી રીતે ચાલે છે એના નિયમો શોધવાનો.
સમજાયું. તો પછી આ પુસ્તક મૂડી, એનું મુખ્ય હેતુ શું છે? એ શું કહેવા માંગે છે સરળ શબ્દોમાં?
મૂડીનું મુખ્ય હેતુ છે ને, એ બજારમાં જે આપણને દેખાય છે ભાવો, પગાર, નફો, એની સપાટી નીચે જઈને જોવાનો છે. માર્ક્સ પૂછે છે, આ બધું ખરેખર આવે છે ક્યાંથી? કોઈ વસ્તુનું મૂલ્ય એટલે શું, અને નફો એ વ્યવસ્થિત રીતે કેવી રીતે પેદા થાય છે? જે પરંપરાગત અર્થશાસ્ત્રીઓ હતા એ મોટે ભાગે શું થાય છે એ બતાવતા, પણ શા માટે અને કેવી રીતે થાય છે એના મૂળ સુધી નતા જતા.
એટલે કે ખાલી લક્ષણો નહીં પણ રોગનું મૂળ કારણ શોધવા જેવું.
બરાબર. માર્ક્સ આ છુપાયેલા સામાજિક સંબંધો અને કોની પાસે કેટલી શક્તિ છે એ સમીકરણોને બહાર લાવવા માંગતા હતા. એટલે આ પુસ્તક કોઈ મૂડીવાદની પ્રશંસા નથી કરતું, પણ એ કેવી રીતે કામ કરે છે, એનો ઇતિહાસ શું છે, અને એની લોકો પર, સમાજ પર શું અસરો થાય છે, એની એકદમ ગહન વિવેચનાત્મક તપાસ કરે છે.
રોજિંદા આર્થિક વ્યવહારો પાછળની અસલી રમત સમજાવવાનો પ્રયાસ એમને.
બિલકુલ. માર્ક્સ આપણને એક સફર પર લઈ જાય છે, સ્ટેપ બાય સ્ટેપ. શરૂઆત કરે છે એકદમ સાધારણ લાગતી વસ્તુથી, ચીજ વસ્તુ, એટલે કે કમોડિટી, અને પછી ધીમે ધીમે આખી સિસ્ટમની જટિલતાને ખોલે છે. એ સમજાવે છે કે પૈસો કેવી રીતે વધુ પૈસો પેદા કરવાનું સાધન બની જાય છે, એટલે કે મૂડી બને છે, અને આખી પ્રક્રિયામાં નફાનું જે રહસ્ય છે, જેને એ વધારાનું મૂલ્ય કે સરપ્લસ વેલ્યુ કહે છે, એ ક્યાં છુપાયેલું છે.
રસપ્રદ લાગે છે. ચાલો તો પછી આ સફર શરૂ કરીએ. પુસ્તકના કેટલાક મુખ્ય વિચારોને થોડા વધુ ઊંડાણથી સમજીએ. પહેલો મુદ્દો તમે કયો, ચીજવસ્તુ, એનું મૂલ્ય અને આ નફાનું રહસ્ય.
હા, તો માર્ગ શરૂઆત કરે છે ચીજવસ્તુ, કમોડિટીથી. ચીજવસ્તુ એટલે એવી કોઈ પણ વસ્તુ જે બજારમાં વેચવા માટે બનાવવામાં આવી હોય. હવે એની બે બાજુઓ છે. એક છે ઉપયોગ મૂલ્ય, યુઝ વેલ્યુ, એટલે કે એ વસ્તુની ઉપયોગીતા શું છે. જેમ કે આ કોટ છે તો એ ગરમી આપે છે, ખુરશી છે તો બેસવાના કામ આવે છે.
બરાબર, એની ઉપયોગીતા. અને બીજું?
બીજું છે વિનિમય મૂલ્ય, એક્સચેન્જ વેલ્યુ, એટલે કે બજારમાં એના બદલામાં બીજી કઈ વસ્તુ અથવા કેટલા પૈસા મળે. જેમ કે માર્ક્સના ઉદાહરણ મુજબ એક કોટ એ 20 વાર લિનન કાપડ.
પણ કોટ અને લિનન તો સાવ અલગ વસ્તુઓ છે, એમને એકબીજાની બરાબર કઈ રીતે ગણી શકાય? એમનું મૂલ્ય નક્કી કોણ કરે છે? શું બજાર ભાવ જ મૂલ્ય છે, માંગ અને પુરવઠો?
ઉપરથી જોઈએ તો એવું જ લાગે, પણ માર્ક્સ કે છે ઊંડા ઉતરો, આ બે અલગ વસ્તુઓને સરખાવી શકાય છે કારણ કે બંનેની પાછળ એક સમાન તત્વ રહેલું છે, અને એ છે માનવ શ્રમ. અહીં આવે છે એમનો મહત્વનો સિદ્ધાંત, શ્રમ મૂલ્ય સિદ્ધાંત.
શ્રમ મૂલ્ય સિદ્ધાંત?
હા, એ કહે છે કે કોઈ પણ ચીજ વસ્તુનું મૂલ્ય નક્કી થાય છે એના ઉત્પાદન માટે જે સરેરાશ સામાજિક રીતે જરૂરી શ્રમ સમય લાગ્યો હોય તેનાથી. સામાજિક રીતે જરૂરી એટલે એ સમયના સમાજમાં જે સામાન્ય ટેકનોલોજી અને કામ કરવાની કુશળતા હોય એ મુજબ એ વસ્તુ બનાવવા માટે સરેરાશ કેટલો સમય લાગે છે.
અચ્છા, એટલે જો હું બહુ આળસુ હોઉં અને કોઈ વસ્તુ બનાવવામાં બમણો સમય લઉં તો શું એનું મૂલ્ય બમણું થઈ જાય?
ના ના, એમ નહીં. એટલે જ સરેરાશ અને સામાજિક રીતે જરૂરી શબ્દો બહુ મહત્વના છે. જો મોટાભાગના કારીગરો એક ખુરશી એક કલાકમાં બનાવતા હોય અને હું 5 કલાક લઉં તો મારી ખુરશીનું મૂલ્ય 5 કલાકના શ્રમ બરાબર નહીં ગણાય. એનું મૂલ્ય તો સરેરાશ 1 કલાકના શ્રમ બરાબર જ રહેશે. પછી આ મૂલ્ય બજારમાં પૈસાના રૂપમાં વ્યક્ત થાય છે, જે ભાવ તરીકે આપણને દેખાય છે, જે માંગ પુરવઠા પ્રમાણે થોડો વધઘટ થઈ શકે, પણ એનું મૂળ આધાર શ્રમ છે.
ઓકે, આટલું સમજાયું. પણ પેલો સવાલ તો ઊભો જ રહ્યો, નફો ક્યાંથી આવે છે? જો હું 100 રૂપિયાના મૂલ્યની શ્રમથી બનેલી વસ્તુ બજારમાં વેચું અને એના 100 રૂપિયા જ મળે તો નફો ક્યાં?
બરાબર પૂછ્યું. માર્ક્સ 2 પ્રકારના સર્ક્યુલેશન એટલે કે પરિભ્રમણને અલગ પાડે છે. એક છે CMC, ચીજવસ્તુ વેચીને નાણું મેળવવું અને એ નાણાંથી પાછી બીજી જરૂરી ચીજવસ્તુ ખરીદવી. આ સામાન્ય ઉત્પાદક કે વેપારી કરે. અહીં મુખ્ય હેતુ વપરાશ છે.
હા, જેમ કે ખેડૂત અનાજ વેચીને પૈસા મેળવે અને એ પૈસાથી કપડાં ખરીદે.
બરાબર, પણ મૂડીવાદીનું સૂત્ર અલગ છે. એ છે MCM-, એટલે કે નાણાંથી શરૂઆત કરવી. એનાથી ચીજવસ્તુઓ, કાચો માલ, મશીનરી અને પેલી ખાસ ચીજવસ્તુ ખરીદવી, એના દ્વારા ઉત્પાદન કરવું અને પછી જે નવી ચીજવસ્તુ બની તેને વેચીને વધુ નાણું, મોર મની, M-, મેળવવું. અહીં મુખ્ય લક્ષ્ય વપરાશ નથી, પણ નફો કમાવાનો છે, એટલે કે વધારાનું મૂલ્ય, સરપ્લસ વેલ્યુ મેળવવાનું છે. હવે સવાલ એ છે કે આ વધારાના પૈસા MM- આવ્યા ક્યાંથી? શું એ ખાલી ગ્રાહકને છેતરીને આવે છે કે સસ્તું ખરીદીને મોંઘું વેચવાથી?
હા, સામાન્ય સમજ તો એવી જ હોય છે ને કે વ્યાપારી હોશિયાર હોય, સારો સોદો કરે એટલે નફો થાય.
માર્ક્સ કહે છે કે એનાથી તો ખાલી સંપત્તિ એક ખિસ્સામાંથી બીજા ખિસ્સામાં જાય, કુલ નવી સંપત્તિ કે નવું મૂલ્ય પેદા નથી થતું. જો બધા જ મોંઘું વેચવા જાય તો કોઈ ખરીદશે નહીં અને છેવટે સિસ્ટમ ચાલશે નહીં. એટલે માર્ક્સ કહે છે કે અસલી રહસ્ય બજારમાં નથી, પણ ઉત્પાદનની પ્રક્રિયામાં, પ્રોડક્શન પ્રોસેસ છુપાયેલું છે. મૂડીવાદી બજારમાંથી એક એવી ખાસ જાદુઈ ચીજવસ્તુ ખરીદે છે જે પોતે વપરાશ દરમિયાન પોતાના મૂલ્ય કરતાં વધુ મૂલ્ય પેદા કરવાની ક્ષમતા ધરાવે છે.
એવી કઈ ચીજવસ્તુ છે વળી?
એ છે શ્રમ શક્તિ, લેબર પાવર, એટલે કે કામદારની કામ કરવાની શક્તિ, એની ક્ષમતા.
શ્રમ શક્તિ એ કઈ રીતે, જરા સમજાવશો?
જુઓ, જે વ્યક્તિ પાસે પોતાની માલિકીની જમીન નથી, ઓજારો નથી, ફેક્ટરી નથી, એની પાસે વેચવા માટે શું છે? ફક્ત પોતાની મહેનત કરવાની શક્તિ, કામ કરવાની ક્ષમતા. બરાબર, મૂડીવાદી બજારમાંથી આ શ્રમ શક્તિ ખરીદે છે, જેમ બીજી કોઈ ચીજ વસ્તુ ખરીદે તેમ, અને એની કિંમત ચૂકવે છે.
એટલે કે પગાર, વેતન.
હા, હવે કોઈ પણ ચીજવસ્તુની જેમ શ્રમ શક્તિની કિંમત એટલે કે વેતન પણ કેવી રીતે નક્કી થાય? એ નક્કી થાય છે એ શ્રમ શક્તિને રોજને રોજ ફરીથી પેદા કરવા માટે, એટલે કે કામદારને જીવતો રાખવા, તંદુરસ્ત રાખવા અને બીજા દિવસે પાછો કામ પર આવી શકે એ માટે જે જરૂરી વસ્તુઓ છે, ખોરાક, કપડાં, રહેઠાણ વગેરે, એ બનાવવા માટે જરૂરી સરેરાશ શ્રમ સમયથી.
અચ્છા, એટલે વેતન એ શ્રમ શક્તિને ટકાવી રાખવાના ખર્ચ બરાબર થયું.
બરાબર, પણ શોષણની ચાની અહીં જ છે. માની જો કે એક કામદારને પોતાનું દૈનિક વેતન કમાવા જેટલું મૂલ્ય પેદા કરવા માટે દિવસમાં 4 કલાક કામ કરવું પડે છે. આ 4 કલાક થયા એના જરૂરી શ્રમ સમય, નેસેસરી લેબર ટાઈમ. આટલા સમયમાં એણે પોતાના પગાર જેટલું મૂલ્ય બનાવી લીધું.
પણ ફેક્ટરીમાં તો એ 8, 10 કે 12 કલાક કામ કરે છે.
બસ એ જ મુદ્દો છે. મૂડીવાદીએ તો એને આખા દિવસ માટે ખરીદ્યો છે, 4 કલાક માટે નહીં. તો પેલા 4 કલાક પછીના જે કલાકો છે, ધારો કે બીજા 4 કલાક, જો 8 કલાકનો દિવસ હોય તો, અથવા 6 કલાક કે 8 કલાક, એ છે વધારાનો શ્રમ સમય, સરપ્લસ લેબર ટાઈમ. આ સમય દરમિયાન કામદાર જે પણ મૂલ્ય પેદા કરે છે એનું એને કોઈ વળતર, કોઈ પગાર મળતો નથી.
ઓહ, એટલે એ મફતનો શ્રમ થયો મૂડીવાદી માટે.
હા, આ જે વણ ચૂકવાયેલો શ્રમ છે, અનપેડ લેબર, એ જ વધારાના મૂલ્યનો, સરપ્લસ વેલ્યુનો એકમાત્ર સ્ત્રોત છે. આ વધારાનું મૂલ્ય જ પછીથી નફા, વ્યાજ અને જમીનના ભાડા તરીકે માલિકો અને લેણદારો વચ્ચે વહેંચાય છે. માર્ક્સ ભારપૂર્વક કહે છે કે આ કોઈ વ્યક્તિગત, છેતરપિંડી કે અનૈતિકતાનો સવાલ નથી. આ તો મૂડીવાદી ઉત્પાદન પદ્ધતિના બંધારણમાં જ વણાયેલું છે. શોષણ એ સિસ્ટમનો નિયમ છે, અપવાદ નથી.
બાપરે, આ તો ખરેખર આંખ ખોલી નાખે તેવી વાત છે. આજે પણ આપણે જોઈએ છીએ, ઘણીવાર કંપનીઓનો નફો વધતો જાય, ઉત્પાદકતા વધતી જાય, પણ કર્મચારીઓના પગારમાં એવો વધારો નથી દેખાતો. શું આ એ જ વધારાના મૂલ્યોનો ખેલ છે જે માર્ક્સ સમજાવે છે?
માર્ક્સના વિશ્લેષણ મુજબ તો હા, એ જ છે. હવે આ વધારાનું મૂલ્ય જે મૂડીવાદીને મળે છે એને વધારવા માટે શું કરે? માર્ક્સ 2 મુખ્ય રસ્તાઓ બતાવે છે. 1, સીધે સીધો કાર્યદિવસ લંબાવી દેવો, વધુ કલાકો કામ કરાવો, એટલે વધુ વધારાનો શ્રમ મળે. આને માર્ક્સ નિરપેક્ષ વધારાનું મૂલ્ય, એબ્સોલ્યુટ સરપ્લસ વેલ્યુ કહે છે.
એટલે વધુ કલાક કામ, વધુ નફો.
હા, પણ આની મર્યાદા છે. કામદારો વિરોધ કરે, કાયદા બને, એટલે બીજો વધુ ચાલાકી ભર્યો રસ્તો છે ટેકનોલોજીનો ઉપયોગ. મશીનરી અને વધુ સારી ઉત્પાદન પદ્ધતિઓ વાપરીને શ્રમની ઉત્પાદકતા, પ્રોડક્ટિવિટી વધારવી.
ટેકનોલોજી પણ એ તો સારી વાત ગણાય ને? એનાથી કામ સરળ બને, ઉત્પાદન વધે.
ઉપરથી જોતા એવું લાગે, પણ માર્ક્સનું વિશ્લેષણ અલગ છે. એ કહે છે કે મૂડીવાદ હેઠળ ટેકનોલોજી લાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય કામદારનો બોજ હળવો કરવાનો નથી હોતો, પણ ઓછા સમયમાં વધુ ઉત્પાદન કરીને સાપેક્ષ વધારાનું મૂલ્ય, રિલેટિવ સરપ્લસ વેલ્યુ વધારવાનો હોય છે.
એ કેવી રીતે?
કામ હવે ફક્ત 2 કલાકમાં જ કરી શકે છે, એટલે કે પોતાના વેતન જેટલું મૂલ્ય 2 કલાકમાં પેદા કરી દે છે. પણ એનો કાર્યદિવસ તો હજુ 8 કલાકનો જ છે. તો હવે શું થયું?
એનો મતલબ કે હવે એનો જરૂરી શ્રમ સમય 2 કલાક થઈ ગયો અને વધારાનો શ્રમ સમય 6 કલાક થઈ ગયો.
બિલકુલ, પગાર ભલે એટલો જ રહ્યો, પણ મૂડીવાદી માટે વણ ચૂકવાયેલો શ્રમ 4 કલાકથી વધીને 6 કલાક થઈ ગયો, નફો વધ્યો. બીજું, ટેકનોલોજી ઘણીવાર કામને એટલું સરળ બનાવી દે છે કે ખાસ કુશળતાની જરૂર નથી રહેતી, ડી સ્કિનિંગ. આનાથી મૂડીવાદી ઓછા વેતને ઓછા કુશળ કામદારો, સ્ત્રીઓ કે બાળકોને પણ કામે રાખી શકે છે અને કુશળ કામદારો પર વેતન ઘટાડવાનું દબાણ લાવી શકે છે.
એટલે આજકાલ જે ઓટોમેશન અને AI ની વાતો થાય છે એના વિશે પણ માર્ક્સનો આ દૃષ્ટિકોણ વિચારવા જેવો છે કે એનાથી ખરેખર ફાયદો કોને અને કેવી રીતે થઈ રહ્યો છે.
ચોક્કસ, હવે આગળ વધીએ. આ જે વધારાનું મૂલ્ય પેદા થયું, જે નફો મળ્યો, મૂડીવાદી એનું શું કરે છે? શું એ બધો વાપરી નાખે છે?
ના, મોટા ભાગે તો એવું નથી કરતા. એ લોકો તો બિઝનેસ વધારવાનું વિચારતા હોય છે.
બરાબર. એ નફાનો મોટો ભાગ ફરીથી ઉત્પાદનમાં રોકે છે. વધુ સારા મશીનો લાવવા, વધુ કાચો માલ ખરીદવો, વધુ કામદારો રાખવા, જેથી ભવિષ્યમાં હજુ વધુ નફો કમાઈ શકાય. આ સતત ચાલતી પ્રક્રિયાને માર્ક્સ મૂડી સંચય કહે છે. કેપિટલ એક્યુમ્યુલેશન, હરીફાઈમાં ટકી રહેવા અને આગળ વધવા માટે દરેક મૂડીવાદીએ આમ કરવું જ પડે છે. માર્ક્સ એક જગ્યાએ મજાકમાં કહે છે, સંચય કરો, સંચય કરો, એ જ મૂસા અને પૈગંબરો છે. મતલબ કે આ સિસ્ટમનો મૂળ મંત્ર જ સતત વિસ્તરણ અને સંચય છે.
અને આ જે સતત મૂડી ભેગી થતી જાય છે, એના પરિણામો શું આવે છે સમાજ પર?
માર્ક્સ બે મુખ્ય પરિણામો તરફ ધ્યાન દોરે છે. એક, મૂડીનું કેન્દ્રીકરણ, સેન્ટ્રલાઇઝેશન ઓફ કેપિટલ, એટલે કે હરીફાઈમાં નાની માછલીઓ ટકી શકતી નથી અને મોટી માછલીઓ, મોટા કોર્પોરેશન્સ તેમને ગળી જાય છે અથવા બજારમાંથી બહાર ફેંકી દે છે. સંપત્તિ અને ઉત્પાદનના સાધનો ઓછાને ઓછા હાથોમાં ભેગા થતા જાય છે.
હા, આ તો આપણે આજે પણ જોઈએ છીએ. મોટા કોર્પોરેશન્સ વધુને વધુ મોટા થતા જાય છે. અને બીજું પરિણામ?
બીજું અને બહુ મહત્વનું, શ્રામની અનામત સેનાનું નિર્માણ. એટલે કે સિસ્ટમ હંમેશા બેરોજગાર અથવા અલ્પરોજગાર, અંડરએમ્પ્લોઇડ લોકોનો એક સમૂહ પેદા કરે છે અને ટકાવી રાખે છે. આ અનામત સેના બે કારણોસર મૂડીવાદીઓ માટે ફાયદાકારક છે. એક, જ્યારે ઉત્પાદન વધારવું હોય ત્યારે તૈયાર શ્રમિકો મળી રહે. અને બીજું અને વધુ અગત્યનું, આ બેરોજગારોની ફોજ નોકરી કરતા કામદારો પર સતત દબાણ બનાવી રાખે છે કે વધારે માંગણી કરશો તો તમારી જગ્યાએ બીજા ઘણા તૈયાર છે. આનાથી વેતન નીચા રાખવામાં મદદ મળે છે.
એટલે બેરોજગારી એ સિસ્ટમની નિષ્ફળતા નથી, પણ એના સંચાલન માટે જરૂરી છે, એવું કહેવા માંગે છે માર્ક્સ.
હા, માર્ક્સના મતે અમુક સ્તરની બેરોજગારી મૂડીવાદ માટે કાર્યાત્મક છે, ફંક્શનલ છે. આ બધું મળીને માર્ક્સના મૂડીવાદી સંચયના સામાન્ય નિયમ, જનરલ લો ઓફ કેપિટલિસ્ટ એક્યુમ્યુલેશન, તરફ દોરી જાય છે. જેમ જેમ મૂડી એક છેડે સંચિત થાય છે, તેમ તેમ બીજા છેડે કામદાર વર્ગમાં ગરીબી, અસુરક્ષા અને દુર્દશા ભલે સંપૂર્ણ નહીં પણ સાપેક્ષ રીતે વધે છે. અમીરી અને ગરીબી વચ્ચેની ખાઈ પોળી થતી જાય છે.
આ બધું સાંભળીને એક બીજો વિચાર આવે છે. આપણે ઘણીવાર બ્રાન્ડ્સ પાછળ, લેટેસ્ટ ગેજેટ્સ પાછળ, મોંઘી વસ્તુઓ પાછળ ગાંડા થઈએ છીએ. જાણે એ વસ્તુઓમાં જ કોઈ શક્તિ હોય, કોઈ જાદુ હોય. માર્ક્સ આના વિશે કંઈ કહે છે?
હા, બહુ જ મહત્વનો મુદ્દો છે આ. માર્ક્સ આને કોમોડિટી ફેટિશિઝમ કહે છે. ફેટિશ એટલે કોઈ નિર્જીવ વસ્તુમાં અસાધારણ શક્તિ જોવી. મૂડીવાદી સમાજમાં બજારમાં આવતી ચીજવસ્તુઓ જાણે જીવંત થઈ જાય છે. આપણને એવું લાગે છે કે વસ્તુઓ વચ્ચે સંબંધો છે, ભાવ વધ્યો, માંગ ઘટી, પણ એ વસ્તુઓ બનાવનારા માણસો વચ્ચેના જે સાચા સામાજિક સંબંધો છે એ છુપાઈ જાય છે.
દાખલા તરીકે?
વાહ, એટલે જેમ કે આપણે સુપરમાર્કેટમાં સફરજન ખરીદીએ છીએ, આપણે એનો ભાવ જોઈએ છે, કદાચ એ ક્યાંથી આવ્યું એનું લેબલ જોઈએ છે, પણ એ સફરજન ઉગાડનાર ખેડૂત કોણ છે, એણે કેટલી મહેનત કરી, એને એના બદલામાં શું મળ્યું, એ પેક કરનાર, ટ્રાન્સપોર્ટ કરનાર લોકોની પરિસ્થિતિ શું છે, એ બધું આપણી નજરથી ઓઝલ રહે છે. આપણા અને શ્રમિકો વચ્ચેનો સંબંધ સીધો નથી દેખાતો, પણ સફરજન એટલે કે ચીજવસ્તુ દ્વારા પરોક્ષ બની જાય છે. વસ્તુઓ જાણે પોતાની મેળે જ મૂલ્ય ધરાવતી હોય અને સંબંધો બાંધતી હોય એવો ભ્રમ ઊભો થાય છે. આ ફેટિશિઝમ આપણને ઉત્પાદનો પાછળ છુપાયેલા માનવીય શ્રમ અને શોષણને ભૂલાવી દે છે.
વાહ, એટલે જાહેરાતો જે વસ્તુઓને માનવીય ગુણો આપે છે એ આ ફેટિશિઝમને વધુ મજબૂત કરે છે, એમ કહી શકાય?
બિલકુલ, એ આખી પ્રક્રિયાનો જ ભાગ છે. હવે એક છેલ્લો પણ બહુ પાયાનો સવાલ. આ બધી વ્યવસ્થા એક તરફ મૂડીના માલિકો, બીજી તરફ પોતાની શ્રમશક્તિ વેચવા મજબૂર લોકો, આ શરૂ કઈ રીતે થઈ? શું શરૂઆતથી જ અમુક લોકો વધુ મહેનતુ અને બચત કરનારા હતા અને બીજા આળસુ હતા એટલે આવું થયું? માર્ક્સ આ પરિકથાને, આ મીઠી વાર્તાને જોરદાર રીતે નકારી કાઢે છે. એ કહે છે કે મૂડીવાદના જન્મ માટે જે પૂર્વ શરતો જરૂરી હતી, એટલે કે ઉત્પાદનના સાધનો, જમીન ઓજારોનું, અમુક લોકોના હાથમાં કેન્દ્રિત થવું અને બીજી તરફ શ્રમિકોનો મોટો વર્ગ એવો હોવો જેની પાસે શ્રમશક્તિ વેચવા સિવાય જીવનનો કોઈ રસ્તો ન હોય, એ કોઈ શાંતિપૂર્ણ નૈતિક પ્રક્રિયાથી નથી બન્યું. એક એક હિંસક, ક્રૂર, ઐતિહાસિક પ્રક્રિયા હતી, જેને માર્ક્સ આદિમ સંચય, પ્રિમિટિવ અક્યુમ્યુલેશન કહે છે.
આદિમ સંચય એટલે કે શરૂઆતનું ભેગું કરવું, પણ કેવી રીતે?
ઇતિહાસના ઉદાહરણો આપીને માર્ક્સ સમજાવે છે. જેમ કે ઇંગ્લેન્ડમાં સદીઓ સુધી ચાલેલી એન્ક્લોઝર મૂવમેન્ટ, જેમાં લાખો ખેડૂતોને તેમની સહિયારી જમીનો પરથી બળજબરીથી હાંકી કાઢવામાં આવ્યા અને એ જમીનો પર મોટા પાયે ઘેટાંછેર કે ખેતી શરૂ થઈ. આ જમીન વિહોણા થયેલા લોકો શહેરોમાં આવ્યા અને ફેક્ટરીઓમાં કામ કરવા મજબૂર બન્યા.
અચ્છા.
એ જ રીતે અમેરિકા, એશિયા, આફ્રિકામાં વસાહતોની સ્થાપના, ત્યાંની સંપત્તિની લૂંટ, ગુલામોનો વેપાર, સ્થાનિક કારીગરો અને ઉદ્યોગોનો નાશ, આ બધું જ મૂડીવાદના ઉદય માટે જરૂરી પ્રારંભિક મૂડી અને શ્રમ બજાર ઊભું કરવામાં મદદરૂપ થયું. રાજ્યની શક્તિનો પણ ભરપૂર ઉપયોગ થયો, લોકોને તેમની પરંપરાગત આજીવિકાથી વિખૂટા પાડીને વેતન મજૂર બનાવવા માટે. એટલે માર્ક્સ કહે છે કે શ્રમનું મૂડીથી આ જે વિભાજન થયું એ શાંતિથી નહોતું થયું. મૂડીનો જન્મ માથાથી પગ સુધી દરેક છિદ્રમાંથી લોહી અને ગંદકી ટપકતી અવસ્થામાં થયો હતો. આ એમનું પ્રખ્યાત કોટ છે જે આ હિંસક ઇતિહાસ તરફ ઇશારો કરે છે.
બાપરે, આપો ખરેખર ઘણું બધું વિચારવા જેવું છે. આ પુસ્તક આપણી આસપાસની આર્થિક દુનિયાને જોવાનો એક સાવ જુદો જ અને કદાચ વધુ ઊંડો દ્રષ્ટિકોણ આપે છે. તો આટલી બધી ચર્ચા પછી જો આપણે મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો શું કહી શકીએ?
મને લાગે છે કે કેટલાક મુખ્ય મુદ્દાઓ છે જે મૂડીમાંથી સ્પષ્ટ થાય છે. પહેલો અને સૌથી અગત્યનો, શોષણ એ મૂડીવાદી વ્યવસ્થાનો કોઈ બાય પ્રોડક્ટ કે ભૂલ નથી, પણ એના મૂળભૂત માળખાનો, એના ડીએનએનો જ એક ભાગ છે. નફો મૂળભૂત રીતે કામદારોના વણ ચૂકવાયેલા શ્રમમાંથી જ આવે છે.
બરાબર. બીજો મુદ્દો?
બીજું, શ્રમ મૂલ્ય સિદ્ધાંત. એ આપણને યાદ અપાવે છે કે બજારના ભાવોની ઉથલપાથલ પાછળ વસ્તુઓનું જે આંતરિક મૂલ્ય છે તેનો આધાર માનવ શ્રમ છે. આ અર્થશાસ્ત્રનું ફોકસ બજાર અને વિનિમય પરથી હટાવીને ઉત્પાદન અને માનવ પ્રયત્ન પર લાવે છે.
અને ત્રીજું?
ત્રીજું પેલું કોમોડિટી ફેટિશિઝમ. એ સમજાવે છે કે કેવી રીતે મૂડીવાદ પોતાના જ સાચા સામાજિક સંબંધોને, એટલે કે માણસો વચ્ચેના સંબંધોને, ચીજ વસ્તુઓ વચ્ચેના સંબંધો તરીકે રજૂ કરીને છુપાવે છે. આપણે વસ્તુઓના માયાજાળમાં ફસાઈ જઈએ છીએ અને એની પાછળની વાસ્તવિકતા જોઈ શકતા નથી. આનાથી કામદારોનું પરાઈકરણ પણ થાય છે, એમના કામથી, એમના ઉત્પાદનથી, પોતાની જાતથી અને બીજા માણસોથી એ વિખૂટા પડી જાય છે.
અને ચોથો મુદ્દો?
ચોથું, મૂડીવાદ કોઈ સ્થિર કે સંતુલિત વ્યવસ્થા નથી, એ સતત ગતિશીલ છે અને એમાં આંતરિક વિરોધાભાસો ભરેલા છે. નફા માટેની સતત હરીફાઈ અને ઉત્પાદન વધારવાની વૃત્તિ વારંવાર આર્થિક સંકટો, ક્રાઇસિસ, જેમ કે અતિ ઉત્પાદનના સંકટો તરફ દોરી જાય છે. સિસ્ટમ પોતે જ અસ્થિરતા પેદા કરે છે.
અને પાંચમો, જે આપણે શરૂઆતમાં પણ વાત કરી હતી, વર્ગ સંઘર્ષ. માલિકો, બુર્જુઆ અને કામદારો, પ્રોલેટારિયેટ, વચ્ચેના હિતોનો ટકરાવ સતત ચાલતો રહે છે. પછી એ કામના કલાકનો મુદ્દો હોય, વેતનનો હોય કે ટેકનોલોજીનો ઉપયોગનો. માર્ક્સ માટે આ સંઘર્ષ જ ઇતિહાસને આગળ ધપાવનારું મુખ્ય એન્જિન છે.
બરાબર, આ મુખ્ય સંદેશાઓ કહી શકાય.
હવે સવાલ એ થાય કે આ બધી વાતો જે 150 વર્ષ પહેલાં લખાઈ હતી એની આજના સમયમાં, ખાસ કરીને આપણા દેશમાં, ભારતમાં શું પ્રસ્તુતતા છે? આપણે સામાન્ય માણસ તરીકે આ વિચારોનો રોજિંદા જીવનમાં શું ઉપયોગ કરી શકીએ?
મને લાગે છે કે એ આજે પણ ખૂબ જ પ્રસ્તુત છે. દાખલા તરીકે ભારતમાં આપણે જે ભયંકર આર્થિક અસમાનતા જોઈ રહ્યા છીએ, અમુક લોકોની સંપત્તિ કલ્પના બહાર વધી રહી છે જ્યારે કરોડો લોકો હજુ ગરીબીમાં જીવે છે, એને સમજવા માટે માર્ક્સનું મૂડી સંચય અને વધારાના મૂલ્યનું વિશ્લેષણ એક માળખું પૂરું પાડે છે. બીજું, અત્યારે જે ગિગ ઇકોનોમીનો ઉદય થયો છે, સ્વિગી, ઝોમેટો, ઉબેર, ઓલા જેવી કંપનીઓ માટે કામ કરતા લાખો લોકો, એમની પરિસ્થિતિ જુઓ. એમને કર્મચારીને બદલે પાર્ટનર કહેવાય છે, પણ હકીકતમાં એમની પાસે નોકરીની સુરક્ષા નથી, નિશ્ચિત વેતન નથી, ઘણા અધિકારો નથી. શું આ માર્ક્સની શ્રમની અનામત સેનાનું આધુનિક સ્વરૂપ નથી, જે વધુ અસ્થિર અને ઓછા અધિકારો સાથે કામ કરવા મજબૂર છે?
આ વિચારવા જેવો મુદ્દો છે. અને પેલું કમોડિટી ફેટિશિઝમ,
એ તો આજે કદાચ પહેલા કરતાં પણ વધુ લાગુ પડે છે. આપણે ગ્રાહક સંસ્કૃતિમાં જીવીએ છીએ. જાહેરાતો સતત આપણને નવી ને નવી વસ્તુઓ ખરીદવા પ્રેરે છે, ઘણીવાર એની ઉપયોગિતા કરતાં એના સ્ટેટસ સિમ્બોલ માટે. માર્ક્સનો આ વિચાર આપણને થોભીને વિચારવા પ્રેરે છે કે આપણે જે વસ્તુઓ ખરીદીએ છીએ એની પાછળ કોનો શ્રમ રહેલો છે, એ કયા સંજોગોમાં બની છે, એની પર્યાવરણ પર શું અસર પડે છે. શું આપણે બ્રાન્ડ અને કિંમત પાછળની વાર્તા જાણવાનો પ્રયત્ન કરીએ છીએ?
અને ટેકનોલોજીની વાત કરીએ તો ઓટોમેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈ, આ બધું આપણા કામ અને સમાજને કેવી રીતે બદલશે?
અહીં પણ માર્ક્સનું વિશ્લેષણ ઉપયોગી થઈ શકે. એ આપણને પૂછવા પ્રેરે છે, આ નવી ટેકનોલોજી કોના નિયંત્રણમાં છે? એનો ઉપયોગ શું કામદારોનો બોજ હળવો કરવા અને સમાજનું ભલું કરવા માટે થઈ રહ્યો છે, કે પછી નફો વધારવા, નોકરીઓ ઘટાડવા, કામદારો પર વધુ દેખરેખ રાખવા અને નિયંત્રણ મજબૂત કરવા માટે? ટેકનોલોજી તટસ્થ નથી હોતી, એનો ઉપયોગ કોમા હિતમાં થાય છે, એ સવાલ મહત્વનો છે.
એટલે કે માર્ક્સના વિચારો આપણને આપણી આસપાસની આર્થિક અને સામાજિક વાસ્તવિકતા પર સવાલ ઉઠાવવા માટે અને વધુ ઊંડાણથી સમજવા માટેના સાધનો પૂરા પાડે છે. એ આપણને શીખવે છે કે જે વ્યવસ્થા આપણને કુદરતી કે હંમેશાથી ચાલી આવતી લાગે છે, એ ખરેખર તો એક ચોક્કસ ઐતિહાસિક તબક્કે બનેલી છે, અને તેથી તેને બદલી પણ શકાય છે.
બિલકુલ, એ આપણને એક વિવેચનાત્મક દ્રષ્ટિ આપે છે.
પુસ્તકમાં કેટલાક એવા વાક્યો છે જે મગજમાં સીધા ઉતરી જાય, આપણે એમાંથી થોડા યાદ કરીએ.
ચોક્કસ, જેમ કે પેલું મૂડી સંચય વિશેનું કોટ, સંચય કરો સંચય કરો, એ જ મૂસા અને પૈગંબરો છે, તેથી બચાવો બચાવો, એટલે કે વધારાના મૂલ્યના શક્ય તેટલા મોટા ભાગને ફરીથી મૂડીમાં રૂપાંતરિત કરો. આ વાક્ય મૂડીવાદી વ્યવસ્થાની જે અંદરની ધકધક છે, સતત વિસ્તરણ કરવાની જે મજબૂરી છે, એને બરાબર પકડે છે.
હા, એકદમ સચોટ. અને બીજું પેલું આદિમ સંચયવાળું, જે થોડું કઠોર પણ છે. મૂડી માથાથી પગ સુધી દરેક છિદ્રમાંથી લોહી અને ગંદકી ટપકતી આવે છે. આ યાદ અપાવે છે કે મૂડીવાદનો ઉદય કોઈ શાંતિપૂર્ણ પ્રક્રિયા નહોતી, પણ એના પાયામાં હિંસા અને શોષણ રહેલા છે.
અને કોમોડિટી ફેટિશિઝમનો સારાંશ આપતું વાક્ય, તેમના ખાનગી શ્રમ વચ્ચેના સામાજિક સંબંધો તે જેવા છે તેવા દેખાય છે, એટલે કે તેમના કાર્યમાં વ્યક્તિઓ વચ્ચેના સીધા સામાજિક સંબંધો તરીકે નહીં, પરંતુ વ્યક્તિઓ વચ્ચેના ભૌતિક સંબંધો અને વસ્તુઓ વચ્ચેના સામાજિક સંબંધો તરીકે. કેવી રીતે આપણા માનવીય જોડાણો વસ્તુઓ દ્વારા, બજાર દ્વારા પરોક્ષ બની જાય છે, એની વાત છે.
અને છેલ્લે ટેકનોલોજી વિશેનું અવલોકન. મૂડીવાદી પ્રણાલીમાં શ્રમની સામાજિક ઉત્પાદકતા વધારવાની તમામ પદ્ધતિઓ વ્યક્તિગત શ્રમજીવીના ભોગે લાવવામાં આવે છે. ઉત્પાદનના વિકાસના તમામ માધ્યમો ઉત્પાદકો પર વર્ચસ્વ અને શોષણના માધ્યમોમાં પરિવર્તિત થાય છે. આ દર્શાવે છે કે પ્રગતિ હંમેશા બધા માટે સારી નથી હોતી. કોના હિતમાં એનો ઉપયોગ થાય છે એના પર બધો આધાર છે.
આ બધા અવતરણો એમના મુખ્ય વિચારોને ધારદાર રીતે રજૂ કરે છે.
તો આટલી વિસ્તૃત ચર્ચાના અંતે જો હું તમને પૂછું કે તમારા માટે વ્યક્તિગત રીતે મૂડીમાંથી સૌથી મોટો બોધપાઠ અથવા સૌથી વધુ પ્રભાવિત કરનારી વાત કઈ રહી?
મારા માટે સૌથી મહત્વની વાત એ છે કે માર્ક્સ કેવી રીતે આર્થિક ઘટનાઓને ફક્ત આંકડા કે બજારના નિયમો તરીકે નથી જોતા, પણ એને વિશાળ સામાજિક, રાજકીય અને ઐતિહાસિક સંદર્ભમાં મૂકે છે. એ આંકડાઓની પાછળ રહેલા માણસો, એમના સંઘર્ષો, એમના સંબંધોને કેન્દ્રમાં લાવે છે. અને એમની એ દલીલ કે શોષણ એ કોઈ એકલદોકલ ખરાબ વ્યક્તિની નૈતિક નિષ્ફળતા નથી, પણ સિસ્ટમના માળખામાં જ રહેલું છે, આ સમજ આપણને વ્યક્તિગત ગુસ્સાથી ઉપર ઉઠીને સિસ્ટમનું વિશ્લેષણ કરવા તરફ પ્રેરે છે. માર્ક્સનો રોલ ખરેખર આપણને સિસ્ટમ સમજાવવાનો હતો, દોષારોપણ કરવાનું નહીં.
અને મારા માટે કહું તો આશ્ચર્યજનક રીતે આટલું જટિલ પુસ્તક હોવા છતાં એના મુખ્ય વિચારો સમજ્યા પછી એક પ્રકારની સ્પષ્ટતાનો અનુભવ થાય છે. આપણી આસપાસ જે આર્થિક ઘટનાઓ બને છે, જે અન્યાય કે ગૂંચવણભરી લાગે છે, તેના મૂળ કારણો તરફ જોવાની એક દ્રષ્ટિ મળે છે. માર્ક્સનો ધ્યેય કદાચ આપણને ડરાવવાનો નહોતો, પણ આપણને આપણી પરિસ્થિતિ અને એને ઘડતી શક્તિઓને સમજવા માટે સક્ષમ બનાવવાનો હતો, અને એ જાણવું કે આ આખી વ્યવસ્થા માનવનિર્મિત છે, કુદરતી નથી, એ પોતે જ ક્યાંક એક આશા આપે છે કે જો માણસોએ બનાવી છે તો માણસો તેને વધુ સારી પણ બનાવી શકે છે. એ આપણને સપાટી પર જે દેખાય છે તેની નીચે જોવા અને વધુ ઊંડા પ્રશ્નો પૂછવા માટે ચોક્કસપણે પ્રોત્સાહિત કરે છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.